नमो हरिहंतारं नमो सिद्धाणं नमो आयनियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूनं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो धर्मोऽस्तु मङ्गलम् मोक्षमार्गस्य नेतारम् नेतारम् कर्म भूभृताम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलब्धये तत्त्वसूत्रग्रन्थना आधारे आपणे चौथा अध्यायथी देवोना स्वरूपनी चर्चा करी रह्या छे। लास्ट क्लास में आप वैमानिक देवों की चर्चा आरंभ करी थी। वैमानिक देव क्या रहे छे, कितना प्रकार ना होय छे, इनु स्वरूप शू छे, इनी एक प्रारंभिक चर्चा आप करी थी। आनु प्रयोजन शू छे बधु जानवानु के ज्या वैमानिक देवों स्वरूप जोईए छे तो बे वस्तु थाय छे। एक इमने जोईने एवुं आम आपणने खातरी थाय छे કે આ કઈ વિશેષ દશા નથી, આ તો સાધારણ આપણા જેવા જ લોકો છે। એક તો પોઈન્ટ એ સિદ્ધ થયો કે આ તો આપણા જેવા જ લોકો છે, અને બીજું આપણા અહીંયાના વર્તમાનના કોઈ એવા સંયોગો હોય જેના પર આપણને ખૂબ પ્રેમ કે મોહ હોય તો એમના સંયોગો જોઈને આપણો અહીંયાનો મોહ તૂટી જાય। એક સાધારણ ઉદાહરણ લઈએ કે આપણે અહીંયા રસ્તાઓમાં ગાડીઓ ચલાવીએ તો અહીંયા ખાડા ખુબડા હોય છે, અને બહાર કોઈ એક્સપ્રેસ વે પર જઈએ અથવા આપણા કોસ્ટલ રોડ પર જઈએ તો આપણને શું થાય કે અરે શું રોડ છે, મજા આવી જાય એવું થાય। અથવા બીજા દેશના રોડ કેવું જોઈએ તો શું થાય કે અરે વાહ કેટલા સરસ સંયોગો છે। હવે વૈમાનિક દેવોની વ્યવસ્થા જોઈએ તો વિચાર આવે કે અરે આપણા રોડ તો એની સામે ક્યાં છે, ત્યાં તો બધું આકાશમાં જ ગમન છે અને બધી એવી મેજિકલ વ્યવસ્થા છે કે આપણને એ જોઈને આપણા અહીંયાના સંયોગોની વિશેષતા ભાસતી નથી। કહેવાનો મતલબ એ છે, ખ્યાલ આવે છે? કેમ કે જો ઇવેન્ચ્યુઅલી તો સંયોગો બધા નાશવાન જ છે અને એક આત્મા જે છે એ જ શાશ્વત હંમેશા સાથે રહેવાવાળો પદાર્થ છે। બાકી જેટલી વસ્તુ આપણને મળે છે એ મળીને છૂટવા માટે મળેલી છે, તો આ દેવો આદિનું સ્વરૂપ જાણીને આપણને એ વિશેષ રૂપે દ્રઢ થાય છે। અહીંયા સાગરોપમના આયુષ્ય ને આપણે બધું જોઈએ છે, એટલા લાંબા આયુષ્ય પણ ઇવેન્ચ્યુઅલી છૂટી જાય છે અને એના એની સાથે જે સંયોગો મળેલા છે એ છૂટીને જીવ તિર્યક્ષમાં કે મનુષ્ય ગતિમાં ચાલ્યો જાય છે। ત્યાંથી પણ વિચાર કરો, આટલા ઊંચા સંયોગોમાં જીવ બેઠો હોય અને ત્યાં આયુષ્ય પૂરું થઈ અને હવે એની પાસે અવધિ જ્ઞાન બી છે, અવધિ જ્ઞાનમાં જણાય છે કે હવે હું નેક્સ્ટ ગોમાં તિર્યક્ષ થઈ જવાનું, ત્યાં એકે ત્રિયમાં વાયુ કઈક જીવ થઈ જાય, વનસ્પતિ કઈક આદિ થઈ જાય અને એવા ભાવમાં જવાનો છે એ પોતે જાણી પણ લે છે, તો બોલો હવે એના પરિણામ કેવા હશે। હવે એ જીવ જો સમ્યક દ્રષ્ટિ હોય તો આવો ભાવ કરે જ નહીં ને, એટલે એ જીવ નિયમથી કેવો છે? મિથ્યા દ્રષ્ટિ છે, જેને પોતાના દેહ અને સંયોગ આદિમાં ખૂબ મમત્વ છે અને હવે બધા સંયોગો એનાથી છૂટવાના છે, કેવું દુઃખ થતું હશે વિચાર તો કરો। અને એવું દુઃખ આપણને અનેક વાર થઈ ચૂક્યું છે, ખ્યાલ આવે છે? આપણને અહીંયા મનુષ્ય ભાવ કરીને આપણને શું આમ ભાવ થાય કે એક વાર દેવનો ભાવ મળી જાય તો હું ત્યાંથી સમોશરણમાં જઈશ, દિવ્ય ધ્વનિ આદિ સાંભળીશ। જો આજે હું વિચાર કરતો હતો, તમે સાંભળજો ને તમે કો રિલેટ કરજો, જેવી રીતના ઘડપણનો દુઃખ, ઘડપણ આવ્યા વગર ભાષિત થતું નથી, જ્યાં સુધી યંગ ઉંમર હોય ત્યાં સુધી ધડપડના તકલીફો કેવી છે એ ભાષિત થતી નથી. એવી જ રીતે દેવોનું દુઃખ કેવું છે એ અહીંયા બેસીને ભાષિત થતું નથી, અને ત્યાં જઈને જ્યારે ભાષિત થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે, કેમ કે આ મનુષ્ય બહુ વેડફાઈ ગયો છે. સમજાય છે કે ત્યાં જઈને એવી ઈચ્છા કરે કે મનુષ્ય ભાવ હોત તો સારું હોત, અને અહીંયા બેસીને એવી ઈચ્છા કરે કે એક વાર દેવગતિ મળી જાય તો સારું. ખ્યાલ આવે છે? બોલો. આવી આ સંસારનું આ ચાર ગતિઓનું સ્વરૂપ જ આવું છે કે હંમેશા આપણને બીજી જગ્યાએ સારું લાગે છે. કેમ કે જો જે જીવ દુઃખી હોય ને એ સુખ માટે બધે ફાંફા મારે, એટલે આનાથી દેખાય છે ને આપણે બીજે સુખ માનીએ છીએ એનો મતલબ વર્તમાનમાં દુઃખી છે. તો આ દુઃખી છે એ માન્યતાનો સહારો લઈને એ સુખને ગતિઓમાં ગોતવાની બદલે અંદર આત્મામાં ગોતે તેનું કામ થઈ જાય. ખ્યાલ આવે છે? તો જો આ જ માન્યતાને દ્રઢ કરવા માટે આ કર્ણાનિયોગના આધારે પણ આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ. જો મને ખ્યાલ છે ચર્ચા અઘરી છે, આ વિષયને સમજવો અઘરો છે, કેમ કે ઘણા બધા નંબર્સ આવે, ઘણી બધી સૂક્ષ્મતા, ઘણી ડિટેલ્સ છે, કેટલું યાદ રાખીએ, કેટલું ડાયજેસ્ટ કરીએ, જેટલું થાય છે તો ભાવ તો જે આપણે દ્રઢ કરવાનો છે એ ભાવ ક્યાંય આપણો છૂટવો ન જોઈએ. બાકી ડિટેલ ન પકડાય તો કાંઈ વાંધો નહીં, એ તો પ્રત્યક્ષ આપણે આવતા ભાવમાં અનુભવ કરવાના જ છે. ખ્યાલ આવે ને? તો જો આપણે આજે થોડી વધારે વિશેષતામાં જઈએ છે, આપણે દેવગતિની શરૂઆત, વૈમાનિક દેવની શરૂઆત કરી હતી, એમાં ખાસ એક આ ચાર્ટ મેં ફરીથી લગાવડાવ્યો છે. એક મેં લાસ્ટ ટાઈમ ભૂલ કરી હતી એ હું કરેક્શન કરું છું. નીચે જજો જરા. આપણે વાત થઈ હતી કે દેવગતિમાં ઉપર ત્રણ પ્રકારના વિમાન હોય છે. એક છે ઇન્દ્રક વિમાન, બીજા છે શ્રેણીબદ્ધ વિમાન, અને ત્રીજા છે પ્રકિર્ણક વિમાન. બરાબર? તો એ શ્રેણીબદ્ધ વિમાન મેં દિશા અને વિદિશાઓ બેમાં કીધું હતું, તમને ખ્યાલ હતો, પણ ખાલી દિશાઓમાં જ હોય છે, વિદિશામાં નથી. આ જેવી રીતના આપણે મેપ ડ્રો કરેલો છે આને થોડું સમજી લઈએ. જો પહેલા તમે ફ્રન્ટ વ્યૂથી જુઓ, હા, તો ઇમેજિન કરો ફ્રન્ટ વ્યૂથી જુઓ છો તો પહેલા નીચે 16 સ્વર્ગ છે, એના પછી ઉપર 9 ત્રૈવેદ્ય છે, પછી 9 અનુદિશ છે, અને એના પછી 5 અનુત્તર છે. એમાં પણ જે સ્વર્ગો છે એ યુગલોમાં છે, તો પહેલું અને બીજું સ્વર્ગ એકદમ ફર્સ્ટ ચાર્ટ. હા બસ. તો જો સ્વર્ગો છે એ યુગલોમાં છે તો પહેલું બીજું સ્વર્ગ, પછી ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું, એવી રીતના અપ ટુ 16. એના પછી 9 ગ્રહવેગ એકની ઉપર એક, એના પછી 9 અનુદિશ, એ બધા એકની સાથે છે, બધા એકની ઉપર એક નથી, બધા એક સાથે છે, અને 5 અનુત્તર વિમાન એ પણ બધા એક સાથે છે. બરાબર? આ તો થઈ ફ્રન્ટ વ્યૂની વાત. હવે તમે નીચેના વ્યૂથી જુઓ, સમજો આપણે અહીંયા નીચે ઊભા છે, આમ ઉપર કરીને જોઈએ અને ઉપર સ્વર્ગના વિમાનોને જોઈએ તો આપણને પહેલું બીજું સ્વર્ગ દેખાય છે. બરાબર? એમાં દક્ષિણ બાજુ પહેલું સ્વર્ગ છે, ઉત્તર બાજુ બીજું સ્વર્ગ છે, સાઉથ સાઈડ સૌધર્મ સ્વર્ગ, નોર્થ સાઈડ ઈશાન સ્વર્ગ. કેવી રીતના? હવે જો એ આપણે આ ડાયગ્રામના માધ્યમથી જોઈએ, આમાં નીચેના જેટલા વિમાનો દેખાય છે, નીચેના જેટલા સર્કલ્સ દેખાય છે એ બધા સૌધર્મ સ્વર્ગના સર્કલ્સ છે, અને ઉપરના જેટલે છે બધા ઈશાન સ્વર્ગ. ઉપર એટલે અહીંયા ઉપર નીચે નથી, ઉપર એટલે નોર્થ ડાયરેક્શન છે, નીચે એટલે અહીંયા સાઉથ ડાયરેક્શન. સમજાય ને? એટલે સમજો આપણે વચમાં મેરુ પર્વત છે, આપણે ઇમેજિન કરીએ આપણે અત્યારના ભરત ક્ષેત્રમાં છે, આપણી નોર્થ દિશામાં મેરુ પર્વત વિરાજમાન છે, એટલે મારી આ બાજુ તમારી પાછળ. બરાબર? એ મેરુ પર્વતની એક્ઝેક્ટ ઉપર જે વિમાન છે એ આનું એકદમ સેન્ટરમાં જે ઋજુ વિમાન કીધું છે એ ઋજુ વિમાન છે. ખ્યાલ આવે? હવે તમે ડાયમેન્શન્સને પણ જોતા જજો, જોકે આ ઋજુ વિમાનનું સર્કલ નાનું બનાવ્યું છે, કેમ કે એ વિમાન 45 લાખ યોજનનું છે, પણ તો ભી એ સંખ્યા પ્રયોજન છે, માપી શકાય. બીજા અમુક મહેમાનો છે અસંખ્યા પ્રયોજનો ના છે, એટલે મોટા મોટા સર્કલ બનાવેલા છે. જે શ્રેણીબદ્ધ વિમાનો છે એવા મોટા બનાવેલા છે, અને પછી પ્રતિરંગ વિમાનો જે છૂટા છવાયેલા છે, અમુક મોટા છે અમુક નાના છે, અમુક સંખ્યા પ્રયોજન છે અમુક અસંખ્યા. વિશેષ ડિટેલમાં જો વિચાર કરીએ તો સૌરમાં સ્વર્ગના 32 લાખ વિમાન છે. એ 32 લાખ નો 1/5 રેશિયો કરો, કેટલા થાય? 6000 ને 6,40,000 વિમાન. 32 લાખ 6,40,000 લગભગ. આ 6,40,000 વિમાન સંખ્યા પ્રયોજન, અને બાકીના 4/5 રેશિયો વાળા અસંખ્યા પ્રયોજન. ખ્યાલ આવ્યો? આ સેમ રેશિયો આખા ઉપરના સ્વર્ગમાં આપણે ટોટલ વિમાનો કેટલા જોયા હતા? 84,97,023. એ બધામાં જ 1/4 વિમાન સંખ્યા પ્રયોજનના છે, અને બાકીના અસંખ્યા પ્રયોજન. આ ખ્યાલ આવ્યો કે નહીં? હા, બધાને ખ્યાલ આવ્યો. તો જો આપણે શું જોયું કે એ જે નીચેના વિમાનો છે એ સૌરભ સ્વર્ગના છે, ઉપરના ઈશાન સ્વર્ગના છે. આ જ આખી રચના જે છે એ એક પટલની છે, એક લેયરની રચના છે. ખ્યાલ આવે? એવા સૌરભ સ્વર્ગના 31 પટલો છે, 31 લેયર્સ છે સૌરભ અને ઈશાન સ્વર્ગ મળી. અને જેમ જેમ ઉપર જતા જાય એમ નંબર ઓફ લેયર્સ ઓછા થતા જાય છે. હવે આની ઉપર એક ટેબલ છે, તમે જોઈએ. જો આ ટેબલમાં કેટલા પટલો કે કોના છે અને દરેક સ્વર્ગમાં કેટલા વિમાનો છે એની સંખ્યા વર્ણન કરી છે. નીચેથી આપણે જોશું તો જો સૌરભ સ્વર્ગમાં 31 પટલ છે, 31 પટલમાં 32 લાખ વિમાન એ સૌધર્મ સ્વર્ગના છે, અને 28 લાખ વિમાન ઈશાન સ્વર્ગના છે. પછી નેક્સ્ટ સનતકુમાર મહેન્દ્ર, એમાં 7 પટલો છે, એમાં 12 લાખ અને 8 લાખ. સનતકુમારના 12 લાખ, મહેન્દ્રના 8 લાખ. પછી ઉપર જો બ્રહ્મ બ્રહ્મોત્તર, બ્રહ્મ યુગલ લખ્યું છે, બ્રહ્મ અને બ્રહ્મોત્તર, તો એમાં 4 પટલો છે અને ટોટલ 4 લાખ વિમાન છે. ટોટલ કરતા જોજો, જો નીચે પહેલા લેયરમાં 60 લાખ થઈ ગયા, પછી બીજા લેયરમાં 20 લાખ થઈ ગયા, ટોટલ 84 લાખ જ છે. એમાંથી 20 લાખ તો 80 લાખ તો પહેલા 2 માં થઈ ગયા, પછી ત્રીજા લેયરને મિક્સ કરો તો 84 લાખ થઈ ગયા. ખ્યાલ આવે? એટલે હવે ખાલી બચ્યા 97,000. એ 97,000 માંથી ઉપરના 2 લઈ લો, લાંધવ યુગલ અને શુક્ર યુગલ, એટલે 90,000 તો ત્યાં થઈ ગયા. ખ્યાલ આવે? એટલે પહેલા 10 સ્વર્ગમાં 84,90,000 વિમાન થઈ ગયા. હવે ખાલી 97,000 છે, 7,000 વિમાન બાકી છે. ખ્યાલ આવે છે? કે હવે હજી ઉપર જઈએ. હવે જો જેવી રીતના આપણે ઉપર જતા જઈએ તો પટલો પણ ઘટતા જાય છે, નંબર ઓફ લેયર્સ ઘટતી જાય છે. તો લાંધવ યુગલમાં 2 છે, શુક્ર અને શતાબ્દ યુગલમાં 1 જ છે. આનત આદિ 4, આનત પ્રાણત આરણ અચ્યુત, એટલે કે 13મું 14મું 15મું અને 16મું સ્વર્ગ, એમાં મળીને 6 પટલો છે. એમાં મળીને 6 પટલ છે અને કુલ એમાં 6,000 વિમાન છે. ટોટલ કેટલા બાકી હતા? 7,023. એમાંથી 6,000 અહીંયા થઈ ગયા, એટલે હવે ખાલી 1,023 બચ્યા. 16 સ્વર્ગમાં 84 લાખ અને 96,000 વિમાન થઈ ગયું. હવે ખાલી 1,023 વિમાન બાકી છે. તો જો એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના છે? હવે 3 ગ્રેવેગ છે. 3 ગ્રેવેગમાં અધો ગ્રેવેગના 3 પટલ, મધ્ય ગ્રેવેગના 3 પટલ અને ઉર્ધ્વ ગ્રેવેગના 3 પટલ. હા, 700 પણ થઈ ગયા. ઓકે, અચ્છા, આનાતાદીના 700 છે. હા, એનાથી ક્રોસમાં દેખાય છે, બરાબર. 84,96,000 અને 700 વિમાન થઈ ગયું. હવે જો 3 જે આ ગ્રેવેગ છે, 3 ગ્રેવેગના 111, 107 અને 91, એટલે ટોટલ 323 વિમાન નવ ગ્રેવિકના છે. જો ધ્યાન આપજો, નવ ગ્રેવિક નવ લેયર્સ છે, નવ વિમાનો નથી, ખ્યાલ આવે? અને એની ઉપર જે નવ અનુદિશ છે એ નવ વિમાન જ છે, પણ લેયર એક જ છે, ત્યાં પટલ એક જ છે અને ટોટલ વિમાન નવ જ છે. આ સમજાય છે કે આપણે બોલતા બોલી દઈએ નવ ગ્રેવિક અને નવ અનુદિશ, પણ એ નવ નવ નથી, એ ત્યાં નવ લેયર્સ છે અને અહીંયા નવ વિમાન છે. સમજાયું? અને પછી સૌથી ઉપર છેલ્લે જે અનુદિશ છે તો એક લેયરમાં પાંચ વિમાનો છે, અનુતર સોરી અનુતરમાં પાંચ વિમાન. હા, એ જે છે ને આ 111, સપોઝ અધો ગ્રેવિકના ત્રણ પટકમાં 111 વિમાન લખ્યું છે, તો એમાં પણ એક્ઝેક્ટ નંબર આપણી પાસે છે. સમજો 111 ને 3 થી વિભાજિત કરો તો લગભગ 35 ની ઉપર થોડા આવે, 36-37 કંઈક આવે. તો સૌથી નીચેના લેયરમાં કંઈક 40-43 કંઈક વિમાનો છે, પછી વચમાં એનાથી ઓછા, અને એનાથી ઉપર એનાથી ઓછા, એમ કરીને ટોટલ 111 થાય છે. પિરામિડ જેવું છે. એક્ઝેક્ટ નંબર હમણાં મારી પાસે નથી, પણ લખેલા છે શાસ્ત્ર. ના, નવ ગ્રેવિક ઉપર નીચે છે અને અનુદિશ સાથે છે. બધા નવ અનુદિશ છે, બધા એક જ લેયરમાં સાથે છે, અને નવ ગ્રેવિક ઉપર નીચે છે. આટલું કે ત્રણ ભાગ તો ખાલી સમજાવવા માટે કર્યા. નવ ગ્રેવિક છે, તેમાંથી ત્રણ ત્રણ અને ત્રણ એમ કરીને ત્રણ ભાગ કર્યા. પટલ નવ છે ટોટલ, એટલે નવ ગ્રેવિક સીધું લઈ લો, અથવા એને અધો ગ્રેવિક, મધ્ય ગ્રેવિક, ઉર્ધ્વ ગ્રેવિક કરી લો, અથવા એક એક પટલને સમજાવો. એ ખાલી અલગ અલગ રીતે સમજાવવાની પદ્ધતિ છે. હા, એ એકચ્યુઅલી તમે પિરામિડ સ્ટ્રક્ચર જોવા જાઓ તો ત્રીજા પટલથી ચોથા પટલમાં હજી ઓછા વિમાનો છે, એમ કરીને આખું ઘટતું જાય છે. પટલ એટલે એક એક લેયર સમજો, પાણી નહીં, વિમાનોની લેયર. ત્યાં ના જો ત્યાં છે ને, મેં એમ કીધું તું, ત્યાં ખાલી જલનો આધાર નથી, અલગ અલગ પ્રકારના આધાર છે. જે ઉપર સ્વર્ગ છે, જેવી રીતના આપણે અહીંયા ભૂમિની ઉપર ઊભા છે તો આપણને ભૂમિનો આધાર છે, એવી રીતના ત્યાં વિમાનો છે. એ વિમાનોને કોનો આધાર છે, નીચે શું છે? તો જો ક્યાંય હવા છે, ક્યાંય વાદળા જેવું, જેને આપણે ઘનો દધી એમ કહીએ ને, મિસ્ટ, જે પાણીનું વાદળું, એના જેવો એને આધાર છે. ક્યાંય જલનો જ આધાર છે, એટલે વિમાનની નીચે જલાશય છે, ખ્યાલ આવે? તો અલગ અલગ લેયર્સમાં અલગ અલગ આધાર છે. ના, બધે ખાલી આકાશ નથી. આવી રીતના જલ આધાર, વાયુ આધાર, જલ મિશ્રિત વાયુ આધાર, એવી રીતના આધાર છે ઉપર. હા, ફ્લોટિંગ નથી, આમ તો ફ્લોટિંગ જ છે વિમાન, આધાર છે એ જલ જ આખું ફ્લોટિંગ છે. હા, એ આખું જલ આધાર છે, તો જલ આખું ફ્લોટિંગ છે, ખ્યાલ આવે? એવી આખી વ્યવસ્થા છે, ખ્યાલ આવે? અંકલ ક્લિયર થયું? તો જો આવી રીતના, હવે એક ફરીથી નીચેના આપણે ડાયગ્રામમાં જઈએ. હવે જો થોડીક વ્યવસ્થા સમજો, આ ટોટલ બધા પટલો મળીને 63 પટલો છે, 63 લેયર્સ છે, બરાબર? હવે અહીંયા જે સેન્ટરમાં ઇન્દ્રક વિમાન છે, એ ઇન્દ્રક વિમાનની બાજુમાં શ્રેણીબદ્ધ વિમાનો જે છે, તો સૌથી બોટમ મોસ્ટ લેયરમાં 62 શ્રેણીબદ્ધ વિમાન છે. કેટલા છે? 62. નીચે પણ 62, રાઈટ સાઈડ 62, લેફ્ટ સાઈડ 62, ઉપર 62, ખ્યાલ આવે? ઇન ધ લોએસ્ટ લેયર. હવે એક લેયર ઉપર જઈએ તો ઓલા વિમાન પણ એક ઘટીને 61 થાય છે. શ્રેણીબદ્ધ વિમાનો એક એક ઘટતા જાય છે. સમજાયું? એમ કરતા કરતા જ્યારે સૌધર્મ સ્વર્ગનો સૌથી ઉપરનું લેયર આપણે આવીએ, સૌથી ઉપર 31 પટલ છે, સૌથી ઉપરનું લેયર આવીએ તો 62 માંથી 31 વિમાન ઘટી ગયા. એટલે સૌથી ઉપરના લેયરમાં વચમાં ઇન્દ્રક વિમાન, આજુબાજુ શ્રેણીબદ્ધમાં 31 વિમાન, ખ્યાલ આવે? અને પછી પ્રકિરણક તો છૂટા છવાયા, બાકીનું ગણિત કરી લેવા. એટલે હવે તમે એક્ઝેક્ટ ગણિત કરવા બેસો તો યુ કેન કાઉન્ટ કે સૌધર્મ સ્વર્ગમાં શ્રેણીબદ્ધ વિમાનો પણ કેટલા છે? ટોટલ 32 લાખ વિમાન છે, એમાં 31 લેયર્સમાં ઇન્દ્રક વિમાન કેટલા હોય? એક એક જ છે ને, એટલે 31 ઇન્દ્રક વિમાન છે. બરાબર, સેન્ટરના વિમાન ઇન્દ્રક વિમાન કહેવાય, તો એ તો એક એક જ છે, એટલે એક એક જ થાય. શ્રેણીબદ્ધ કેટલા? તો પહેલા લેયરમાં 62 × 3, કેમકે જો સૌધર્મ સ્વર્ગમાં લેફ્ટ અને રાઈટ વાળા પણ શ્રેણીબદ્ધ આવી જાય, ઈશાનમાં ખાલી ઉપર વાળા જ આવે છે, ખ્યાલ આવે? તો ઈશાન સ્વર્ગના શ્રેણીબદ્ધ વિમાન ગણવા હોય તો 62 + 61 + 60 + 59, ખ્યાલ આવે ને? એ યુ ડુ દેટ સિરીઝ અન્ટિલ 31, એટલે 32 સુધી. આ ખ્યાલ આવે બધાને? એટલે ટોટલ આપણને મળી જાય. સિમિલરલી સૌધર્મ સ્વર્ગના કરવા હોય તો 62 × 3 + 61 × 3 + 60 × 3 એમ કરતા કરતા તમે 32 સુધી આવી જાઓ. આ ખ્યાલ આવે? હવે પ્રકીર્ણક વિમાનો કેટલા? તો 32 લાખ - 31 ઇન્દ્રક વિમાન માઇનસ શ્રેણીબદ્ધની જે સંખ્યા આવે એ, ખ્યાલ આવે? શ્રેણીબદ્ધ લગભગ 4000 ની આજુબાજુ કંઈક આવે છે. આ સમજ્યા છે? થોડું વધારે મેથ થઈ ગયું, પેપર પર કરો તો બહુ આસાન છે. ચાલો આગળ વધીએ. હવે જો હવે પ્રશ્ન એ છે કે આપણને સૌધર્મ સ્વર્ગની આપણે ચર્ચા કરીએ છીએ, તો સૌધર્મ ઇન્દ્ર ક્યાં રહે છે? સૌધર્મ ઇન્દ્ર ક્યાં રહે છે? એની 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 ભૂમિ, એનું કયું વિમાન? આપણને શું લાગે, વચમાં સેન્ટરમાં ઇન્દ્રક વિમાન છે, ત્યાં રહેવો જોઈએ. તો પછી ઈશાન ઇન્દ્ર ક્યાં રહે? કેમકે બે યુગલો સાઈડ બાય સાઈડ છે ને, ખ્યાલ આવે કે? તો જો ધ્યાન આપજો, જેવી રીતના મેં કહ્યું 31 પટલો છે, તો આપણે 31માં પટલમાં આવીએ, નીચેથી 31st લેયરમાં, અને 31માં પટલમાં વચમાં એક ઇન્દ્રક વિમાન, આજુબાજુ 32 શ્રેણીબદ્ધ વિમાનો છે. બરાબર, એ જેમ સાઉથ અને નોર્થ, નોર્થમાં ઈશાન ઇન્દ્ર રહે છે, સાઉથમાં સૌધર્મ ઇન્દ્ર રહે છે. તો ઇન્દ્રક વિમાનથી લઈને નીચે જે શ્રેણીબદ્ધ વિમાનમાં 18મું વિમાન આપણે આવીએ, 18th વિમાન, એ 18th વિમાનમાં ત્યાં સૌધર્મ ઇન્દ્ર રહે છે, ખ્યાલ આવે? સિમિલરલી તમે 18th વિમાન ઉપર જાઓ તો કોણ ત્યાં રહેતું હશે? ઈશાન ઇન્દ્ર ત્યાં રહે છે. કયા લેયરમાં? 31st લેયરમાં. 31 પટલ છે પહેલા બે યુગલોમાં, એમાં ટોપ લેયરમાં, પહેલા તમે ઉપર ગયા એક 31st લેયર, એમાં પછી 18th વિમાન બહાર આવે, અને 18th વિમાન પેલી બાજુ ગયા, એ જ આખું વિમાન છે. એ વિમાનમાં સૌધર્મ ઇન્દ્રની નગરી છે. સૌધર્મ ઇન્દ્રની નગરીનું નામ શું છે, કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? સૌધર્મ ઇન્દ્ર જ્યાં રહે છે એ નગરીનું નામ છે અમરાવતી. નામ સાંભળ્યું છે? જો હવે આપણી પાસે છે ને ડિટેલ્સ તો ઘણી છે, થોડુંક કંઈક વાંચીએ છીએ આમાંથી, બાકીનું વિશેષ તમે બહુ સમજો. જો એક વિશેષ ડિટેલ હું તમને સમજાવું, પહેલા આપણને શું લાગે કે ઇન્દ્ર એટલે જાણે આમ કોઈ બહુ મહાન વ્યક્તિ, ઇન્દ્ર એટલે કેવા વ્યક્તિ હોય? જે દેવોમાં પણ મેન હોય એ ઇન્દ્ર ગણાય. આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું જ્યાં 16 સ્વર્ગ છે, એ 16 સ્વર્ગમાં 12 ઇન્દ્ર છે. બરાબર, જે પહેલા 4 સ્વર્ગ છે, સૌધર્મ, ઈશાન, સનત કુમાર, મહેન્દ્ર, એ 4 સ્વર્ગમાં 4 ઇન્દ્ર છે. એના પછી 4 યુગલો, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંધવ, કાપિષ્ઠ, સતા, શુક્ર, મહાશુક્ર, સતાર, સહસ્ત્ર, એ 4 યુગલ એટલે 8 સ્વર્ગમાં 4 જ ઇન્દ્ર છે. અને પછી ઉપરના 4 સ્વર્ગ, આનંદ, પ્રાણંદ, આરણ, અચ્યુત, એમાં પાછા 4 ઇન્દ્ર છે. બરાબર, એટલે નીચેના 4 સ્વર્ગમાં 4 ઇન્દ્ર, વચ્ચેના આઠ સ્વર્ગમાં ચાર ઇન્દ્રમ, ઉપરના ચાર સ્વર્ગમાં ચાર ઇન્દ્રમ. હવે જો થોડું ધ્યાન આપજો, વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌધર્મ ઇન્દ્ર કઈ દિશાનો ઇન્દ્ર છે? સાઉથ, દક્ષિણ દિશા. ઈશાન ઇન્દ્ર નોર્થ. પછી સનત કુમાર ઇન્દ્ર સાઉથ, મહેન્દ્ર નોર્થ. હવે ક્વેશ્ચન છે, બ્રહ્મ બ્રહ્મોત્તર એમાં એક જ ઇન્દ્ર છે, તો એ કઈ બાજુનો ઇન્દ્ર હશે? ના, જો એ ચાર ઇન્દ્ર સેન્ટર વાળા નથી તો ત્યાં અરેન્જમેન્ટ કેવી રીતના છે સાંભળવું. બ્રહ્મ અને બ્રહ્મોત્તર એમાં જે ઇન્દ્ર છે એ બ્રહ્મ ઇન્દ્ર છે, ખ્યાલ આવે? બ્રહ્મોત્તરનો ઇન્દ્ર નથી, બ્રહ્મનો ઇન્દ્ર છે. એટલે એ ઇન્દ્ર સાઉથ સાઈડનો છે, દક્ષિણ. એના પછી કયા છે? લાંતવ અને કાપીશ. લાંતવ અને કાપીશ યુગલમાં કાપીશ ઇન્દ્ર છે, લાંતવ નો ઇન્દ્ર નથી. એટલે કઈ દિશામાં ઇન્દ્ર થયો? નોર્થ. એના પછી છે શુક્ર મહાશુક્ર, તો કયો ઇન્દ્ર હશે? શુક્ર નો ઇન્દ્ર છે સાઉથ, મહાશુક્ર નો ઇન્દ્ર નથી. અને એના પછી શતાર સહસ્ત્ર, તો કોનો ઇન્દ્ર હશે? સહસ્ત્રાર નો ઇન્દ્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ જે ચાર યુગલો છે એમાં સાઉથ નોર્થ સાઉથ નોર્થ એવી રીતના ઇન્દ્ર છે. અને પછી ઉપર ચાર સ્વરમાં પાછા ચાર ઇન્દ્ર છે, એટલે આનંદ અચ્યુત, સોરી આનંદ પ્રાણ. તો આનંદ એ સાઉથ નો, પ્રાણ એ નોર્થ ના, પછી આરણ એ સાઉથ ના, અચ્યુત એ નોર્થ. આટલું બધું આપણે ડિટેલ શું કામ લીધું? કેમ કે જો સાંભળો ડિટેલ, જેટલા જેટલા સાઉથ દિશાના ઇન્દ્ર છે, જેટલા જેટલા દક્ષિણ ઇન્દ્ર છે, એ બધા નિયમથી એક ભવાવ થાય છે. જેટલા જેટલા દક્ષિણ ઇન્દ્ર છે એ બધા નિયમથી એક ભવાવ થાય છે, અને જેટલા જેટલા ઉત્તર ઇન્દ્ર છે એમાં કોઈ નિયમ નથી. એટલે એ લોકો એક ભવાવકારી હોય કે નો બી હોય, નિકટ ભવિ નો બી હોય અને બહુ દૂર ભવિ બી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, કેમ કે ઇન્દ્રપદ છે એટલે સમ્યક દ્રષ્ટિ તો હોય. પણ પછી સમ્યક દર્શન છૂટવાની પોસિબિલિટી પણ છે ને, અને પછી લાંબે ગાળે પાછા જઈને તીર્થન કરાવી બી થઈ શકે, ગમે તે ભવે મોક્ષે જાય. ખ્યાલ આવે છે કે? પણ દક્ષિણ ઇન્દ્ર જેટલા છે એ નિયમ ત્યાં ઇન્દ્ર ભવ પૂરો કરીને નેક્સ્ટ ભવ પ્રાપ્ત કરીને ત્યાંથી મોક્ષે જાય છે. સમજાય છે કે નહીં? તો કયા કયા થયા? જો સૌધર્મ, પછી સનત કુમાર, પછી બ્રહ્મ, પછી કાપિષ્ટ નહીં, પછી શુક્ર, પછી સતાર સહસ્ત્રાર નહીં, એના પછી આનત અને આરણ. એટલા ઇન્દ્ર દક્ષિણ ઇન્દ્ર છે જે નિયમથી નેક્સ્ટ ભવે મોક્ષે જશે. બીજા ભવ બધા ઇન્દ્રનું તમે સમજી લેજો. ખ્યાલ આવ્યો કે નહીં? આજો જો આગળ વધ્યો. હવે આપણે જે સૌધર્મ ઇન્દ્રની અમરાવતી નગરીની વાત કરતા હતા, સૌધર્મ ઇન્દ્ર જ્યાં રહે છે એ નગરીનું નામ અમરાવતી છે. એ દેવનો વૈભવ મારે તમને થોડું બતાવવો છે. તમે કદાચ ક્યાંક ફરવા ગયા હશો તો આપણે કોઈ રાજા મહારાજાના મહેલ જોયા છે? જોયા છે? હવે એમાં પણ ખાસ તમે આ બાજુ જાઓ થોડું એશિયા તરફ, તો જેવી રીતના જાપાનમાં ટોક્યોની અંદર ત્યાંના રાજા હજી રહે છે, કોઈ મહેલ જોયો છે એમનો? અચ્છા, તમે આ બાજુ નીચે પણ આવો, સમજો કે થાઈલેન્ડમાં કે ઇન્ડોનેશિયામાં કેવી રીતના, તો ત્યાંના પણ જે રાજા હોય એ લોકોના મહેલો હોય છે. આપણે ત્યાંના જવા તો આપણે ઇન્ડિયાના જે રાજાઓ છે, તો હજી પણ તમે રાજસ્થાન આદિ તરફ જાઓ તો ત્યાંના જે રાજાઓના મહેલ છે, આપણે ગુજરાતમાં શું છે, મહેલો હવે બધા બહુ ઓપન થઈ ગયા છે. એટલે કે એ મહેલને ભલે બહુ મોટું ફોર યાર્ડ ગાર્ડન આદિ બધું હોય, પણ ઇટ ઇઝ સ્ટીલ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ રેસ્ટ ઓફ ધ સિટી. પણ રાજસ્થાન આદિ તમે જાઓ તો એ બધા મહેલો એની આજુબાજુ આખા કોર્ટ હોય છે. કોર્ટ એટલે આખા બાઉન્ડ્રી વોલ્સ હોય. એ બાઉન્ડ્રી વોલ પણ એક નહીં, બે ત્રણ બાઉન્ડ્રી વોલ્સ હોય. તો અલગ અલગ બાઉન્ડ્રી વોલની અંદર પાછા નગરના લોકો પણ રહે છે જુદા જુદા. તો જે આ સૌધર્મ સ્વર્ગમાં આવી વ્યવસ્થા છે. કેવી વ્યવસ્થા છે એની આપણે થોડીક ચર્ચા કરશું. ઓલી બુક કાર્ડ છે, પેજ નંબર 32. જો હું થોડું અહીંયાથી વાંચું છું, એક બે રેફરન્સ આપી દઉં. આપણે હમણાં જે ચાર્ટ જોયા એ ઉજ્જવલાબેનની જૈન ભૂગોળ કરીને પુસ્તક છે, એમાં આગળ આ બધા ચાર્ટ છે એ બહુ ત્યાંથી જોવા લાયક છે, બહુ ડાયગ્રામેટિકલી બહુ ઇઝીલી સમજાઈ જાય છે. બીજો આ જે તત્વાર્થ સૂત્ર છે, તત્વાર્થ સૂત્ર ગ્રંથની ચેતનદાસજી કૃત ટીકા છે, બીજી ટીકા છે. આપણે જે વાંચી રહ્યા છે એ આપણે રામજી બાપુજીની ટીકા છે, આ પંડિત ચેતનદાસજીની ટીકા છે. એનું હિન્દી ટ્રાન્સલેશન બ્રહ્મચારી કલ્પનાબેને કર્યું છે, એ આપણે વાંચી રહ્યા છે. એમાંથી સેકન્ડ બુક છે, સેકન્ડ વોલ્યુમ. ફર્સ્ટ વોલ્યુમમાં 1-3 અધિકાર છે, આ સેકન્ડ વોલ્યુમમાં આ 4 અધિકારની શરૂઆત છે. તો એમાં 32મું પેજ છે, એમાં આપણે અહીંયા ઇન્દ્રની જે નગરી છે એની થોડીક ચર્ચા લઈ લઈએ. મળ્યું? જો અહીંયાથી થોડું વાંચી જાઉં છું, થોડું સ્પીડથી વાંચીશ, અમુક સ્કીપ કરી દઈશ, કેમકે વાંચીને તો ઘણી બધી ડિટેલ શોર્ટ ટાઈમમાં આપણે ગ્રાસ્પ કરી શકીએ, એટલે આમાં બહુ એક્સપ્લેનેશન માટે નહીં ઉભરું. હા, જે નંબર 1 સોદરમાં સ્વર્ગ લખ્યું છે ને ત્યાંથી વાંચો. ઇસમેં 31 પટલ મેં 32 લાખ વિમાન હૈ, ઇસમેં 31 ઇન્દ્ર, 4371 શ્રેણીબદ્ધ, ઓર શેષ 31,95,598 પ્રકીર્ણક હૈ. આપણે કેલ્ક્યુલેશન જોયું કેવી રીતના કરવા. ઇનમે સૌધર્મ ઇન્દ્ર કી આજ્ઞા ચલતી હૈ, અંતિમ 31મે પટલ કી દક્ષિણ દિશા મેં 18મે શ્રેણીબદ્ધ વિમાન કે મધ્ય દેવો કે રાજા સૌધર્મ ઇન્દ્ર કા મહેલ હૈ, ઇસકે ચારો ઓર અન્ય દેવો કે મહેલ હૈ. આજે 18મું વિમાન જે કીધું ને, ત્યાં એ ઇન્દ્ર રહે છે, અને ઇન્દ્રના જે એના 10 પરિવાર દેવો હોય છે, 10 પ્રકાર, ઇન્દ્ર, પ્રતિઇન્દ્ર, પછી સામાનિક, પારિષદ, લોકપાલ, ત્રાયસ્ત્રિંશ આદિ, તો એ બધા દેવો પણ ત્યાં આજુબાજુ રહે છે. તો કોણ ક્યાં રહે છે એની ચર્ચા આપણે થોડીક જોશું. જો આગળ, ઇન્દ્ર કી નગરી કે ચારો ઓર 300 યોજન ઊંચે 5 પરકોટ હૈ. જે ઇન્દ્રનો જે મેઇન મહેલ છે, એ મેઇન મહેલની ચારે દિશાઓમાં કોટ છે. કોટ એટલે બાઉન્ડ્રી વોલ્સ છે. કેટલી બાઉન્ડ્રી વોલ છે? 5 બાઉન્ડ્રી વોલના લેયર્સ છે. પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું, ચોથું, પાંચમું, અને પછી ઇન્દ્રનું વિમાન, આ ઇન્દ્રનો મહેલ. ખ્યાલ આવે? આ બધી રચના એક જ વિમાન ઉપર છે, જે 18મું વિમાન છે ને એના ઉપર. નગરમાં એટલે જો, જે ઇન્દ્ર આ બધા સ્વર્ગના દેવો જે રહે છે એ આખા ઓલાને વિમાન કહે છે. એ વિમાન એટલા મોટા છે, જાણે દ્વીપ સમુદ્ર જેટલા છે, મોટા મોટા દ્વીપો જેવડા મોટા વિમાન છે. એ વિમાનોની અંદર દેશ, નગર, એ એક વિમાનની અંદર કોન્ટિનેન્ટ્સ, કન્ટ્રીઝ, સ્ટેટ્સ બધું જ છે. એક વિમાનની અંદર જ પર્વતો, નદીઓ બધું જ છે, મહાસાગર જેવા પણ વિમાનની અંદર છે. તો એ વિમાનની અંદર જ્યાં સૌધર્મ ઇન્દ્ર રહે છે એની આજુબાજુ આવી બધી વ્યવસ્થા છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ખ્યાલ આવે? ઇમેજિન કરો, એક એક વિમાન સંખ્યાત કે અસંખ્યાત યોજન મોટા છે. આપણે આખું અર્થ જે છે, જેની આપણે સાયન્ટિફિક અર્થ કહીએ છીએ, દેટ ઇઝ ઓનલી 2 યોજન. 2 કે 3 યોજનમાં આવડું મોટું અર્થ આવી જાય છે. તો આ દિવાલ કેટલી મોટી છે? 300 યોજનની તો દિવાલ છે. સમજાય છે? જો ફરીથી વાંચો, ઇન્દ્ર કી નગરી કે ચારો ઓર 300 યોજન ઊંચે 5 પરકોટ હૈ, પ્રત્યેક કોટ કી પ્રત્યેક દિશા મેં 100 યોજન ચોડા એક એક દ્વાર હૈ. દ્વાર કેવડા મોટા છે? 100 યોજનના તો દ્વાર છે. પ્રથમ કોટ કે મધ્ય મેં ઇન્દ્ર બેઠતા હૈ, એટલે જે વેરી સેન્ટરમાં ત્યાં ઇન્દ્રનો મહેલ છે. ઇસકે 31 ત્રાયસ્ત્રિંશ દેવ હૈ, 33 ઇન્દ્ર 33 ત્રાયસ્ત્રિંશ કરીને એક કેટેગરીના દેવો છે. 84,000 સામાનિક દેવ, ઇસે તિગુના 3,36,000 અંગરક્ષક દેવ.
चौगुने
सॉरी चौगुने 3,36,000 अंगरक्षक देव वहां यहां समता चंद्र चातुर नामक तीन सभाएं हैं। चलो अब डिटेल जवाब दीजिए जो नेक्स्ट करेगा। पहली सभा वाले प्रत्येक देव संबंधी ढाई पल्ले के आयु जो आपको जो वर्णन है ये वर्णन में कितनी डिटेल्स से आप सांभी गई आज पांच परकोट है मैं कहू तो ये पांच परकोट में कौन रहे सौथी वच्चे सेंटर में इंद्र रहे तो इंद्र की आजूबाजू बदा अंग रक्षक देवो रहे पहला तो इन फर्स्ट परकोट एना पी ए पारिषद अने सामानिक देवो रहे छल्ला परकोटा में लोकपाल अने सैनिक देवो रहे बदा ख्याल आ लोकपाल आदि नु काम शू है कि चार दिशाओं की रक्षा करे इंद्र ने कोनी साथे युद्ध थवानु छे इंद्र अने देवो ने क्यारे कोई नी साथे युद्ध थतुं नथी ख्याल आवे पण तो पण रचना आखी एवी छे के दे आर डिवाइडेड बाय कैटेगरीज अने सैनिको आदि बधुं तो आखा पेरेग्राफ में कोण क्या रहे छे कोनी संख्या केटली छे कोनी राणीओ केटली छे अने कोनी केटली एज छे आखुं बधुं डिटेल्स आमां आपेलुं छे। मैंने तमने एक फीलर आपू तू कि आम कई जात में तमे वाँचता जाओ ना आ त्रण चार पेज नु डिटेल छे ए त्रण चार पेज में आखू डिटेल आपेलू छे। इंद्र नो जे महल होय छे ए महल केटलो ऊंचो छे एनु पण डिटेल छे आज अक्षय भाई नथी ने महल नो आखू आर्किटेक्चर छे 600 योजन ऊंचो एना पछी 120 योजन पहोळो अने 60 योजन ऊंडो એવો ઇન્દ્રનો મહેલ છે એનું પણ કંઈક નામ આપેલું છે શાશ્વત અવલા કૃત્રિમ કોઈ આ બિલ્ડ કર્યા નથી અને ક્યારે મહેલો તૂટતા નથી શાશ્વત છે રત્નમય મહેલો છે ખ્યાલ આવે અચ્છા ઇન્દ્રને આપણે કહીએ ને ઇન્દ્રની ઇન્દ્રાણીનું નામ શું છે સચિન્દ્રાણી તો એક જ છે એના સિવાય ઇન્દ્રની 8 મહારાણી હોય છે એટલે એને ગણીને જો એનું નામ હું વાંચું છું આ જ પેજ પર 4th પેરેગ્રાફ છે સચી પદ્મા શિવા શ્યામા કાલિંદી સુલસા અંજુકા ભાનુ આ ઇન્દ્રની 8 મહાદેવીઓ છે એ 8 મહાદેવીઓને એક એક દેવીઓની પરિવાર દેવીઓ હોય છે એ પરિવાર દેવીઓ પણ ઇન્દ્રની ઇન્દ્રાણી જ છે ખ્યાલ આવે ટોટલ મળીને ઇન્દ્રની કંઈક લાખો ઇન્દ્રાણી 32 લાખ ઇન્દ્રાણી જેવું કંઈક છે 40 મિલની સંખ્યા અલગ રીતે આવે છે હું તમને સમજાવીશ થોડી વાર એ હું સમજાવીશ કેવી રીતના આવે છે પણ ટોટલ આ બધી દેવીઓ છે ને એ સાયમલ્ટેનિયસલી છે ખ્યાલ આવે જો વાંચીએ પહેલા એ 8 મહાપટ્ટ દેવી ઓર 32,000 વલ્લભિકા દેવી રાજા કી પટરાણી કે સમાન મહાપટ્ટ દેવિયા કે સંપૂર્ણ પરિવાર મેં અધિક પ્યારી લગને વાલી રાણી હતી ઇનકી આયુ 5 પલ્યથી હૈ આજે મહા જે શચી ઇન્દ્રાણી આવી છે એની આયુ 5 પલ્યની હોય છે અને જે સૌધર્મ ઇન્દ્ર છે એનું આયુ 2 સાગરો કોમની હોય છે હા 1 સાગર પંપમાં 10 કોડા કોડી પલ્લીઓ પંપ થઈ જાય એટલે ઇન્દ્રની આયુમાં 20 કોડા કોડી પલ્લીઓ પંપ છે સચિન્દ્રાણીની આયુ ખાલી 5 પલ્લીઓની છે સો 20 કોડા કોડી ડિવાઈડ બાય 5 એ જે સંખ્યા આવે એ સંખ્યાને 40 મિલ કહેવાય છે ખ્યાલ આવે એટલે ઇન્દ્ર બોર્ન થાય અને એને ઇન્દ્રાણી મળે સચિન્દ્રાણી પછી સચિન્દ્રાણી મરી જાય બીજી સચિન્દ્રાણી આવે એ મરી જાય ત્રીજી સચિન્દ્રાણી આવે એ મરી જાય એમ કરતા કરતા એને 40 મિલ 40 મિલ એટલે આપણી સિમ્પલ ભાષામાં કરીએ તો 40 લાખ કરોડ સચિન્દ્રાણી હોય છે એક ઇન્દ્રને સમજાય સચિન્દ્રાણી આ બાકીની બધી જુદી
કોઈ પણ દેવીઓ છે એનું મેક્સિમમ આયુષ્ય 5 કલ્યાણનું જ હોય છે. જો દેવોનું મેક્સિમમ આયુષ્ય પહેલા સ્વર્ગમાં 2 સાગરોપમથી કુછ અધિક હોય અને દેવીઓનું 5 કલ્યાણનું હોય, બેઉનું મિનિમમ આયુષ્ય 1 કલ્યાણનું હોય. ખ્યાલ આવે? દેવી આર શોર્ટ લિવ્ડ, દેવ આર લોંગ લિવ્ડ. તો આજે 8 મહારાણી છે, 8 મહારાણી 40 મિલ હોય છે, અને બીજી પરિવાર દેવી હતો કોઈ નાની કોઈ મોટી. ખ્યાલ આવે? કોઈનું આયુ 1 કલ્યાણનું, કોઈનું 2 કલ્યાણનું, કોઈનું 5 કલ્યાણનું આદિ. હવે જેટલા, જો એ પણ સમજો, જે જે દેવ છે એ દેવને જેટલી દેવીઓ હોય એટલી વિક્રિયા એ કરી શકે છે. તો સમજો કે એ દેવનો સેવક દેવ છે ને, એ સેવક દેવની સમજો કે 100 ઇન્દ્રાણી છે, તો એ સેવક દેવ પણ 100 વિક્રિયા કરી શકે છે. ખ્યાલ આવે? આટલી શક્તિ દેવોમાં હોય છે. 100 ધર્મ સ્વર્ગના જે દેવ હોય એ મેક્સિમમ ગમન કરીને પહેલી નરક સુધી જઈ શકે, એની નીચે ન જઈ શકે. 100 ધર્મ સ્વર્ગના જે દેવો હોય એમને અવધિ જ્ઞાન પણ હોય. અવધિ જ્ઞાન એટલે શું? કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાથી રૂપી પદાર્થમાં એ આગળ પાછળ કે અમુક વસ્તુને જાણી શકે. એટલે જો કાળની મર્યાદા લઈએ તો ભૂત ભવિષ્યનું જાણી શકે, પછી ક્ષેત્રની મર્યાદા લઈએ તો સમજો કે જ્યાં એ છે તો ત્યાંથી નીચે અને ઉપર અમુક ક્ષેત્ર સુધી જાણી શકે. ખ્યાલ આવે? સમજો 31 પટલમાં 31મું પટલ છે ત્યાં કોઈ દેવ રહે છે, તો એને ક્ષેત્રનું લિમિટેશન હોય કે નીચે એ પહેલી નરક સુધીનું જાણી શકે અને ઉપરનું લિમિટેશન બહુ ઓછું હોય, એટલે બીજા સ્વર્ગ એટલે એના ઉપરના સ્વર્ગો આદિનું ઉપરનું ન જાણી શકે. ખ્યાલ આવે? હવે દેવોના જે ટાઈમ ફ્રેમ હોય એ તો પણ અમુક મહિનાઓ અને અમુક વર્ષોના અવધિ જ્ઞાન હોય. નારકીઓને જે અવધિ જ્ઞાન હોય તો કદાચ કોઈકને તો ખાલી અંતરમુહૂર્તનું જ હોય, અંતરમુહૂર્તનું જ ભૂતકાળનું અને ભવિષ્યકાળનું જાણી શકે. ખ્યાલ આવે? અને કોઈકને લાંબુ પણ હોઈ શકે, અમુક મહિનાઓનું અવધિ જ્ઞાન હોય. એટલે આપણે વાંચ્યું હશે ને, સાંભળ્યું છે ને કે અસુર કુમાર જાતિના જે દેવો જઈને ત્યાં લડાવે, ભૂતકાળનું યાદ કરાવીને લડાવે. હવે ત્યાં નારકીઓના આયુષ્ય હોઈ શકે 50,000 વર્ષ, તો અવધિ જ્ઞાન 50,000 વર્ષનું ન હોય. ખ્યાલ આવે? એટલે એ ભૂતકાળ એટલે કદાચ ત્યાં ને ત્યાં જ બી હોઈ શકે. એવું થોડું સમજી લેવાનું ત્યાં શું કહેવા માંગે છે. જે દેવો છે એને એ શક્તિ વધારે છે, કેમ કે એને જાતો પુણ્યનો ઉદય અધિક છે. સમજાય? એટલે જો બતાવવું શું છે મારે, કે આટલો અધિક પુણ્યનો ઉદય છે, આટલા સંયોગો છે. ત્યાં જે વિમાનો છે ને ઉપર સ્વર્ગમાં આપણે જે જોયા ને, તો જો ત્યાં દરેક વિમાનોના કલર કેવા છે એ પણ આપણી પાસે માહિતી છે. ત્યાં જેમ જેમ ઉપર જતા જઈએ તો ત્યાં ઉપરના વિમાનો છે એ અમુક જે શુક્લ અને એવા કલરના જ હોય છે, સફેદ અને એ જે મારી પાસે છે, જો આર્યું 100 ધર્મ અને ઈશાન સ્વર્ગના વિમાન તો કૃષ્ણ નીલ રક્ત પીત અને શ્વેત 5 વર્ણમય હોય છે. કૃષ્ણ એટલે બ્લેક, પછી નીલ એટલે બ્લુ, રક્ત એટલે રેડ, પીત એટલે યલો, શ્વેત એટલે વ્હાઈટ. જેમ જેમ ઉપર જતા જઈએ તો જેવી રીતના સનત કુમાર અને મહેન્દ્રમાં ખાલી 4 વર્ણ હોય છે, કૃષ્ણ વર્ણ નથી. હજી ઉપર જતા જઈએ તો જેવી રીતના શુક્ર મહાશુક્ર આદિમાં ખાલી 2 વર્ણ હોય છે, પીત અને શ્વેત. અને ઉપર જેવી રીતના ગ્રહવેક આદિ કલ્પાતીત એ બધા ઉજ્જવલ શ્વેત વર્ણના જ વિમાનો હોય છે. ખ્યાલ આવે? આપણે પંચકલ્યાણકમાં એક સજેશન આપી શકે ને, ઓલું જે આપણે એનિમેશન બનાવીએ, તો આપણે તો ખાલી વ્હાઈટ કલરના જ વિમાનો હોય, પણ આપણે જો 100 ધર્મ સ્વર્ગના બનાવીએ તો 5 કલરના આપણે બનાવી શકશું. પછી જો આગળ હા, દેવો અને નારકીઓને અવધિ જ્ઞાન આખા ભવ પર્યંત રહે છે. હા શક્તિ લિમિટેડ છે. ભાવ પર્યંત અવધિ જ્ઞાન છે, પણ વાપરે કે ન વાપરે ધેટ ડિપેન્ડ્સ. શક્તિ છે બધા જ દેવોને, સેવક થી લઈને સૌદર મહેન્દ્ર સુધી બધાને જ અવધિ જ્ઞાન છે. શક્તિ છે, ભાવ ભાવથી જ એમને ઉત્પન્ન થાય છે. એટલે જો મારે કહેવું એ જ છે કે એમને પુણ્યનો ઉદય કેવો છે કે શરીરમાં ક્યારેય કોઈ રોગ થતો નથી, એમનો આયુષ્ય લાંબા હોય છે, એમને આખા જીવન પર્યંત કુમાર અવસ્થા જ હોય છે, ક્યારે એમને બુઢાપો આવતો જ નથી, અને ક્યારે બચપન એટલે સાવ નાનકડા બાળક હોય ને એ દુઃખ મળે એવું પણ નથી, એમને એ પણ સુખ સુવિધા છે. એમને જે પણ વસ્તુ જોતી હોય તો એમને કલ્પવૃક્ષ આદિથી મળી જાય છે, પણ એમને એવું કંઈક લૌકિક વસ્તુ કંઈ જોતી જ નથી કે કપડાં મને મળી જાય કે એવું કંઈ, એમને એવું કંઈ જોતું જ નથી. ભોજન એમને કરવાનું નથી કેમ કે એ પણ કંઠમાંથી અમૃત ઝરે છે, તો કરે શું આખો વખત મ્યુઝિક આદિ સાંભળે, ત્યાં પણ નૃત્ય આદિ થાય. જો તમે એ પણ સાંભળ્યું હશે ને, જો આ પણ સાંભળો, સૌધર્મ ઇન્દ્રને 7 પ્રકારની સેના હોય છે. હમણાં જ તો મને મળ્યું 32 ઉપર, હા મળ્યું મળ્યું 32 ઉપર. જો અહીંયા સૌધર્મ ઇન્દ્ર થી બેલ ઘોડા આવી, બેલ ઘોડા રથ હાથી પ્યાદા ગંધર્વ નૃત્યકારી, એ 7 પ્રકારની સેના હૈ. હવે 7 પ્રકારની સેનાના જે લીડર્સ છે એનું પણ વર્ણન આવે છે. હવે તમે એક નામ સાંભળ્યું હશે નીલાંજના, એ જ્યાં નૃત્યકારની સેના છે એની લીડર છે. જો નેક્સ્ટ પેરેગ્રાફ વાંચે, ઇસી પ્રકાર પ્રત્યેક મેં ઇતની હિ સંખ્યા વાલે 7 કક્ષ હોતે હૈ, જેને કક્ષ હોને સે ઉચ્ચાસન કક્ષ સે સબ મિલકર 7 કરોડ અબુ સંખ્યા જવાબ, ઇનમે સે ક્રમશ દામ યષ્ટિ હરિદામા માલ માતલી એરાવત વાયુ અરિષ્ટ યશા, યે 6 પુરુષ વેદી સેના કે મહત્તર સબસે બડે પ્રધાન નાયક હૈ. નૃત્યકારણી સેના મેં નીલાંજના નામક દેવી મહત્તરી હૈ. જૈસે યહાં મનુષ્યો મેં મુખિયા ચૌધરી હોતા હૈ, ઉસી પ્રકાર ઇસ 7 સેના કે નાયક યે મહત્તર હૈ. હા ત્યાં બેલ એટલે કઈ તિર્યંશ તો છે નહીં, ત્યાં દેવોમાં કોઈ તિર્યંશ તો છે નહીં, પણ આ બધા દેવો જ છે. એ દેવોમાં જ એ પ્રકારનો આકાર લઈને એ પ્રકારનું વર્ણન ત્યાં બિહેવિયર કરે છે. જેવી રીતના કોઈ સેના હોય એ સેનાનું ત્યાં રૂપક આપેલું છે. ફરીથી ત્યાં તો કોઈ કઈ લડવા જવાનું નથી, પણ ત્યાં લોકપાલ પણ છે જે સેનાપતિ છે. જેવી રીતના આપણે કુબેર નામ સાંભળ્યું હશે, આ કુબેર કોણ છે? ટ્રેઝર કહેવાય છે, બાકી એક લોકપાલ છે. જો 4 પ્રકારના મેઇન નેક્સ્ટ પેરેગ્રાફમાં છે, જો એક પેરેગ્રાફ છોડીને, સૌધર્મ ઇન્દ્ર કે સોમ યમ વરુણ ઓર કુબેર, જે 4 લોકપાલ હૈ, ઇનમે સે ઇન્દ્ર કે મહેલ કી પૂર્વ દિશા મેં રહેને વાલા સોમ લોકપાલ. હવે એનું પણ આયુષ્ય કેટલું છે ને એને કેટલી રાણીઓ છે ને બધું વર્ણન છે, ખ્યાલ આવે? તો પૂર્વ દિશામાં સોમ, દક્ષિણ દિશામાં યમ, પશ્ચિમ દિશામાં વરુણ અને ઉત્તર દિશામાં કુબેર, એવી રીતના 4 લોકપાલ એ 4 દિશાઓની સેવા કરે છે. એટલે 4 દિશાઓની સેવા કરે છે એટલે શું? કે ત્યાંથી કોઈ દુશ્મન આવે તો એને રોકે છે, પણ ત્યાં તો કોઈ દુશ્મન આવવાનું નથી, પણ એક પ્રકારની આવી વ્યવસ્થા ત્યાં છે, ખ્યાલ આવે? હવે જેવી રીતના સમજો કુબેર છે, તો કુબેરને પણ થાય ને કે ભાઈ મારે તો આ ઇન્દ્રની સેવા જ કરવી પડશે, એને ઇન્દ્ર પ્રત્યે ઈર્ષાભાવ થાય, એને બીજા લોકપાલ પ્રત્યે ઈર્ષાભાવ થાય કે મારી દિશા વધારે સ્ટ્રોંગ છે ઓલાની દિશા કરતા, ખ્યાલ આવે? સમો શરણાદિની રચના હું કરું છું, બીજા નથી કરતા. અથવા તો આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કહી હતી કે જેવી રીતના ભવનવાસીના ઇન્દ્ર છે ચમરેન્દ્ર, ચમરેન્દ્રને સૌધર્મ ઇન્દ્ર સાથે ઈર્ષ્યા છે કે મારી પાસે જે વ્યવસ્થા છે, મારો મહેલ વધારે સુંદર, મારી દેવીઓ વધારે સુંદર, આદિ આદિ. આ તો એ લોકોનું જો એક સિમ્પલ વસ્તુ છે, એવું નથી. જો સાંભળો સાંભળો, દેવો કેવ પ્રકારના હોય છે? સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ. જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને તો હજી શરીરમાં આત્મબુદ્ધિ અને સંયોગોમાં એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બધી જ બુદ્ધિઓ છે, તો ત્યાં એને એવો ભાવ પણ છે ને કે જો આ મારો મહેલ છે, આ મારી રાણી છે, આ બધું મારું છે, અને મારી વસ્તુ વધારે સારી હોય, એ બધાને જે મિથ્યા દ્રષ્ટિ જીવો એને એવા ભાવ હોય જ છે. જે એમાં સમ્યક દ્રષ્ટિ જીવો છે તો એ પર પદાર્થમાં એકત્વ પણ માનતા નથી, એ પોતાના આત્માને જ એકત્વ પણ માનીને ત્યાં એમાં જ લીન રહેવાનો પ્રયાસ કરે છે. સંયોગો મળ્યા છે તો એને એની આસક્તિ તો છે, કેમ કે હજી ચોથા ગુણસ્થાનમાં છે, અવ્રતી છે, તો એને સંયોગોની આસક્તિ પણ છે. સૌધર્મ સ્વર્ગને, સૌધર્મ ઇન્દ્રને પોતાનો મહેલ બહુ ગમે છે. જો સાંભળજો, સૌધર્મ ઇન્દ્રને પોતાનો મહેલ બહુ ગમે છે, કેમ કે એને એ જાતની આસક્તિ છે, પણ એ મહેલને પોતાનું માનતા નથી. એક ચારિત્રનો દોષ છે અને એક શ્રદ્ધામાં એને તો પણ સમ્યક. ખ્યાલ આવે? સૌધર્મ ઇન્દ્ર જે છે એને ખ્યાલ છે કે આ સચી ઇન્દ્રાણી છે, એ ભલે અત્યારના દેવી પર્યાયમાં છે. જો સચી ઇન્દ્રાણી હોય ને, એ દેવી પર્યાયમાં જે પણ ઉત્પન્ન થાય નિયમથી મિત્ર દ્રષ્ટિઓ, નહીં તો એને દેવીનો ભાવ મળે જ નહીં. હવે ત્યાં જઈને સમ્યક દર્શન પ્રગટ કરે અને એક ભાવ અવતારી દેવી મોક્ષ રહે છે. બધી જ સચી ઇન્દ્રાણી મોક્ષ હોય છે, એ 40 નીલ અને ત્યાં સુધી સૌધર્મ ઇન્દ્ર એ રાજ હોવાની. મેરા નંબર કબ આયેગા? ખ્યાલ આવે? પણ જો આવી જ વ્યવસ્થા છે, અને તો પણ એ જે વસ્તુ વ્યવસ્થાનો ક્રમબદ્ધ આદિનો નિર્ણય એમને પક્કો છે, તો એમને ત્યાં કોઈ આકૃતા નથી. જે જાતનો ભાવ સંયોગ આદિ મળ્યો છે તો એને ભોગવે છે, પણ જો જે સમ્યક દ્રષ્ટિ છે એ આવા સમતા ભાવથી ભોગવે છે, અને જે મિથ્યા દ્રષ્ટિ છે એ તો ત્યાં સંયોગોમાં લીન છે, અને એમાં જ જેવી રીતના જીવ અહીંયા દુઃખી છે એવી રીતના તે ત્યાં દુઃખી છે. અચ્છા, આપણને શું લાગે કે દેવો, દેવની પર્યાય તો ઉત્કૃષ્ટ છે એટલે ત્યાં તો ઘણા સમ્યક દ્રષ્ટિ હશે, અને નરકમાં તો કોઈ જ સમ્યક દ્રષ્ટિ નહીં હોય. જો સાંભળો, દરેક નરકમાં, પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક આદિ બધામાં, ઉપર સ્વર્ગમાં પણ, એક થી ત્રણ નરકમાં, ત્રીજી નરક સુધી જીવ એવા જઈ શકે જે તીર્થંકર થવાના છે નેક્સ્ટ ભોગમાં, અને ઉપર સ્વર્ગમાં તો ઉપર સુધી જઈ શકે ગમે ત્યાં સુધી. તો દરેક સ્વર્ગમાં અસંખ્યાત જીવ સમ્યક દ્રષ્ટિ છે, પણ એના કરતા અસંખ્યાત ગણા જીવ મિથ્યા દ્રષ્ટિ છે. સિમિલરલી દરેક નરકમાં નીચે અસંખ્યાત જીવ સમ્યક દ્રષ્ટિ છે, સાતમી નરક સુધી જીવ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે, પણ એના કરતા અસંખ્યાત જીવ મિથ્યા દ્રષ્ટિ છે. પહેલીથી ત્રીજી નરકમાં અહીંયાથી અસંખ્યાત 24 જીવ પડેલા છે. સમજાય છે કે જેવી રીતના સમજો કે એક એક સિમંદર ભગવાન છે, સિમંદર ભગવાનનું આયુષ્ય કેટલું છે? 1 કરોડ પૂર્વ. 1 કરોડ પૂર્વ. 1 કરોડ પૂર્વ એટલે 1 કરોડ × 70,56,000 કરોડ વર્ષ. ખ્યાલ આવે? અને એક પલ્લેમાં અસંખ્યાત અસંખ્યાત વર્ષ હોય છે. એટલા બધા અસંખ્યાત કે એની સામે આટલો મોટો નંબર બી કઈ કિંમત રાખતો નથી. એક સચી ઇન્દ્રાણી જેનું આયુષ્ય ખાલી 5 પલ્લેનું છે, એ પણ અસંખ્યાત તીર્થંકરોના પંચકલ્યાણક મનાવે છે. સમજાય છે? એક સચી ઇન્દ્રાણી અસંખ્યાત તીર્થંકરોના પંચકલ્યાણક મનાવે છે, તો વિચાર કરો કે એના એક ભાવમાં એટલા જીવ પાઇપલાઇનમાં હોવા જોઈએ કે નહીં, જે અસંખ્યાત તીર્થંકર થશે. ખ્યાલ આવે છે કે તો એટલા તીર્થંકર વર્તમાનમાં તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા હોવા જોઈએ કે નહીં. હવે સમજો આપણે અહીંયાથી મૃત્યુ પામીને વૈમાનિક દેવ થશું. ઇમેજિન કરો, વૈમાનિકનું જગતને આયુષ્ય આપણે જોયું 1 પંદ્રહનું છે, એટલે અસંખ્યાત વર્ષોનું આયુષ્ય છે. એટલી વારમાં તો એટલા અસંખ્યાત જીવ તીર્થંકર થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આજે 24 પણ થાય છે, તો આપણે હવે 24 તીર્થંકર થઈ ગયા. નેક્સ્ટ 24 હવે 18 કોડા કોડી સાગરો પણ પછી થશે. અહીંયા ભરત ક્ષેત્ર થોડું ગણિત સમજાય ને, મેથ સમજાય ને થોડું, તો આપણને ક્લિયર થાય. કેમ કે અહીંયા સોરી આઈ મેડ અ મિસ્ટેક, આઈ એમ સોરી, અહીંયા 5મો કાળ છે, 21,000 વર્ષ, પછી પાછો 21,000, પછી પાછો 21, પછી પાછો, એટલે નેક્સ્ટ 24,84,000 વર્ષ પછી થશે. એટલે કે મહાપદ્મ ભગવાન 84,000 વર્ષ પછી થશે. પણ ત્યાંથી લઈને જે 24માં તીર્થંકર જે થશે, એ તો 1 કરોડ સાગર ઉપમ પછી થશે. 1 કોડાકોડી સાગર ઉપમ, 1 કોડાકોડી સાગર ઉપમ એટલે કેટલો લાંબો કાળ છે ખબર છે? આપણે કહીએ 24 તીર્થંકર ભગવાન, પણ એ 24માં વચમાં ત્યાં વિદેહ ક્ષેત્રમાં કેટલા 20 તીર્થંકર થઈ જશે? કેમ કે એમના આયુષ્ય ત્યાં બહુ ઓછા છે કમ્પેર ટુ અહીંયા સાગરો પણ. ખ્યાલ આવે છે? એટલે મેજોરિટી તીર્થંકર તો ત્યાંથી વિદેહ ક્ષેત્રથી થાય છે, અને અહીંયા 24 થઈ જશે. એના પછી નેક્સ્ટ 24 ક્યારે આવશે? એ 18 કોડાકોડી સાગરો પણ પછી બીજું પહેલું ત્યાં આવશે. ચોથા પછી એક ત્રીજો કાળ, બીજો કાળ, પહેલો કાળ, પાછો પહેલો, બીજો, ત્રીજો, પછી ચોથો કાળ. ખ્યાલ આવે? તો ત્યાં તો દેવોના આયુષ્ય સાગર, અહીંયા કોડાકોડી સાગર. એનાથી ઓછું પલ્ય, એનાથી ઓછું પૂર્વ, અને વિદેહ ક્ષેત્રમાં એ પૂર્વના આયુષ્ય હોય છે, અને ત્યાં તો કન્ટિન્યુઅસ તીર્થંકર થાય છે. એક સિમંદર ભગવાન નિર્વાણ થાય તો બીજા સિમંદર ભગવાન થાય. ખ્યાલ આવે છે? એટલે આજે દેવોના ત્યાંથી કલ્યાણ જે નિર્વાણ આદિ થાય, તો ત્યાંના જ પંચકલ્યાણ આદિ વધારે એ લોકો કરે છે. તો જે દેવોને એવા ભાવ થાય કે આ પંચકલ્યાણ આદિ કરે, તો એને તો પુણ્યના બંધ પણ થાય છે, બાકી તો બિચારા સંસાર ભોગમાં ભોગવીને દુઃખી થઈ જાય છે. કરી શકાય, ચારે વ્રતિમાં જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય.
જ્ઞાન તે સુજે લોકાલો.